તારીખ 2/6/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 713, 714 અને 715 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 331
સર્વવિરત એમાંના કયા આશ્રમ વાળા પુરુષ થી વિશેષ ઉન્નતિ થઈ શકવાનો સંભવ રહે છે, આ પ્રશ્ન ઉઠાવ્યો છે. સામાન્યપણે સર્વવિરતિ ગુણસ્થાને એટલે 6-7 સાધુપદમાં બિરાજમાન છે એવી વ્યક્તિ જૈન માર્ગની વધુમાં વધુ ઉન્નતિ કરી શકે એમ સીધું લાગે એવું છે. કેમ કે એમની માર્ગની અંદર પ્રગતિ એમના આત્માને વિશેષ છે, બાહ્યાભ્યંતર બધા જ પરિગ્રહનો ત્યાગ ને નિર્ગ્રંથ દશા હોવાથી એનો પણ બીજા જીવો ઉપર પ્રભાવ પડે, આત્મશાંતિનો પણ પ્રભાવ પડે, જ્ઞાન વિશેષતાનો પ્રભાવ પડે. એટલા એ મુદ્દામાં એ બાબતોનો સરવાળો કરી શકાય. તો બીજી બાજુ સર્વવિરતી કેટલા કારણોમાં પ્રતિબંધને લીધે પ્રવર્તી શકે, તો કેટલીક મર્યાદાઓ એમની એવી છે કે લોકની વચ્ચે એમનો જે નિવાસ છે એ ઘણો મર્યાદિત છે. એટલે લોકોને જે સમાગમ જે પ્રમાણમાં જોઈએ એ પ્રમાણમાં સમાગમ સર્વવૃત્તિ ગુણસ્થાને રહેલા સાધુ પુરુષ આપી શકતા નથી, આપી શકે નહીં. એમની દશા જ કોઈ એવી છે કે જેને લઈને એ અસંગ દશામાં મુખ્યપણે વર્તવા ચાહે છે અને મુખ્યપણે વર્તે છે. એટલે બીજાને સત્સંગ મળવાનો જે પ્રસંગ છે એ સાધુ દશામાં સૌથી એટલે અવિરતિ અને દેશવિરતિ કરતાં ઓછો છે. સર્વવિરતિ કેટલાક કારણોમાં પ્રતિબંધને લીધે પ્રવર્તી શકે નહીં. ઘણા પ્રતિબંધો છે એમના બાહ્યાચારને વિશે, ઘણા પ્રતિબંધો છે એનું ઉલ્લંઘન કરીને એ પ્રવર્તી શકે નહીં. જ્યારે દેશવિરતિ અને અવિરતિની તથારૂપ પ્રતીતિ થવી મુશ્કેલ છે, જ્યારે દેશવિરતિ ને અવિરતિ એ માર્ગ જાણ્યો છે, માર્ગને દર્શાવી શકે છે, માર્ગને બતાવી શકે છે, તો પણ તેની એ જ્ઞાની પુરુષ છે, ધર્માત્મા છે એની એવી પ્રતીતિ થવી મુશ્કેલ પડે છે. અને વળી જૈન માર્ગમાં પણ તે રીતનો સમાવેશ ઓછો છે. એટલે કે એને ઉપદેશકના સ્થાને જૈન માર્ગમાં બેસવાનો સમાવેશ ઓછો છે, મુખ્ય વાત નથી. હવે કહે છે કે આવા બધા વિકલ્પ અમને શા માટે ઉઠે છે, માર્ગની ઉન્નતિના વિકલ્પ અમને શા માટે હવે ઉઠો છે, અને તે સમાવી દેવાનું ચિત્ત છે તે સમાવી દઈએ. આત્મસાધન કરવું, આત્મસાધનમાં રહેવું, અને આ બધું આ વિકલ્પો સમાવી દેવા મારે. આ વિકલ્પોને શું જરૂર છે? અમારે પણ આ વિકલ્પને શાંત કરીને અમારા સ્વકાર્યમાં લાગી જવું, એવા કેટલાક પ્રશ્નો ઉઠાવીને આ પ્રતિજ્ઞાપત્રો અપૂર્ણ દશામાં અહીંયા સ્થાન પામ્યો છે. પણ અવિરતિ અને સર્વવિરતિ કરતા દેશવિરતિનું જે સ્થાન છે એ માર્ગની ઉન્નતિ માટે એક મધ્યમ કક્ષાનું પણ ઠીક ઠીક સ્થાન પાત્ર છે. કેમ કે એમાં સર્વથા અત્યાગ દશા નથી, અને કેટલીક ત્યાગ દશાને લીધે જે કોઈ સામાજિક સ્તરના જીવો છે જે અત્યાગમાં અવિરતીમાં રહ્યા રહ્યા છે તેને માટે એ વિશેષ આદરનું સ્થાન થઈ શકવા યોગ્ય છે. અને તેમ છતાં પણ તે લોકોની મધ્યમાં, લોકોના સમાગમમાં પણ ઠીક ઠીકપણે સાધુ દશા કરતાં પણ વિશેષપણે તેમનું સ્થાન લોકોની વચ્ચે સંગ કરવાને વિશે એમને એટલો પ્રતિબંધ નથી જેટલું છઠ્ઠા સાતમા ગુણ સ્થાનના સાધુનું પ્રતિબંધ છે. કેમ કે સાધુ નગ્ન દશામાં હોવાથી જંગલમાં જ પ્રાય રહે છે, ફક્ત આહાર માટે આવે છે, એ સિવાય વસ્તીમાં રહેતા નથી, અને વસ્તીમાં રહેવું એમને માટે ઉચિત પણ નથી. એટલે એ વચ્ચેનો જે પદ છે એ પદ જૈન માર્ગની ઉન્નતિ, તત્વજ્ઞાનનો પ્રચાર એ માટે કાંઈક મધ્યમ માર્ગી રસ્તાની દ્રષ્ટિએ વિચારતા ઠીક લાગે છે. ત્રણેયનો વિચાર કરવામાં આવે તો, કેમ કે અવિરત સમ્યક દ્રષ્ટિ છે એને કોઈ બાહ્ય ત્યાગની દશા નહીં હોવાથી, પરિપૂર્ણ વિતરાગતાની શ્રેણીરૂપ જે માર્ગ છે જે શ્રેણીએ પરિપૂર્ણ વિતરાગતા પ્રાપ્ત થાય એવો ઉપદેશ દેવામાં વિરોધાભાસી પ્રકાર સામાન્ય જન સમાજમાં ઉત્પન્ન થવાની સંભાવના વિશેષ છે. જ્યારે કેટલોક ત્યાગ હોવાથી વિતરાગતા પણ વિશેષ હોવાથી ચોથા ગુણ સ્થાનથી એ સામાન્ય જનસમાજ ઉપર પણ એક સારી છાપ ઉપજાવી શકે છે, અને એ જનસમાજને વિશેષ પ્રમાણમાં સમયનો અવકાશ આપી શકે છે. એટલે એ પદ કંઈક ઠીક લાગે છે. આગળ ઉપર ક્યાંક એમને એવો વિચાર પણ કર્યો છે કે આ જો માર્ગની ઉન્નતિ કરવી તો આ સ્થિતિએ રહીને ઉન્નતિ કરવી, પછી સાધુ દશામાં તો એકલું આત્મસાધન કરવા નીકળી પડ્યા છે, તેવું જ્ઞાન લેવા નીકળી પડ્યા છે, એને બીજું કાંઈ વિકલ્પ ઉઠાવવો એ ફાવતો નથી. એ સામાન્ય વિચાર છે માર્ગની ઉન્નતિ સંબંધીના. 714 ઓમ જીનાય નમઃ. ઘણો વિચાર કરે છે અને દરેક વાત બહુ ઊંડેથી વિચારે છે. ઉપર છેલ્લો વિચાર નથી પણ ઊંડેથી ઘણી વાતો વિચારે છે. ભગવાનજીને કહેલા સૂક્ષ્મ લોક સંસ્થાનાદી ભાવ આધ્યાત્મિક દ્રષ્ટિથી સિદ્ધ થવા યોગ્ય છે. એ તો જેટલા જેટલા જૈન દર્શનના સૂત્ર સિદ્ધાંતો છે એ બધામાં પોતે આધ્યાત્મિક દ્રષ્ટિકોણને મુખ્ય રાખીને જ એ બધો વિચાર કર્યો છે. ઘણા વિષયો જાણવાના છે, જેમ કે લોક સંસ્થાન, લોકનો આકાર, પુરુષાકારે જે લોક છે જાણવાનો વિષય છે, એમાં સ્વર્ગ નરકના ક્ષેત્રો છે, મનુષ્ય લોકના ક્ષેત્રો છે એ પણ જાણવાનો વિષય છે. પણ એમણે પોતે તો બધું જ આધ્યાત્મિક દ્રષ્ટિથી વિચારેલું છે એમ લાગે છે. શું કહે છે, ભગવાનજીને કહેલા લોક સંસ્થાન આદિ ભાવ આધ્યાત્મિક દ્રષ્ટિથી સિદ્ધ થવા યોગ્ય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ એ વાત બરાબર સિદ્ધ થાય છે, બરાબર ઠરે છે, એમ જ હોવા યોગ્ય છે એવું મને લાગે છે. એ બાબતમાં એમના વિચારો ઘણા ઊંડા હતા, કદાચ અનુમાન ન કરી શકાય સામાન્ય મનુષ્યથી, એટલા બધા ઊંડા વિચાર છે એમને. એ વાતો વિચારી છે. ચક્રવર્તી આદિનું સ્વરૂપ પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી સમજાયું છે. ચક્રવર્તી પુણ્યના યોગ છે, તો પણ એ 63 લાખા પુરુષ માનના એ પુરુષ છે, મોક્ષગામી પુરુષ છે. એટલે એ વિષય પણ એમને આધ્યાત્મિક દ્રષ્ટિથી વિચાર્યો છે, સમજાશે. મનુષ્ય ઉચ્ચત્વ પ્રમાણાદિમાં પણ તેવો સંભવ છે. મનુષ્યમાં પણ છે ઉચ્ચપણાના જે પ્રસંગો છે, જેમ કે જૈન કુળમાં જન્મ છે, બ્રાહ્મણ કુળમાં જન્મ છે, એવા ઉચ્ચ ગોત્રમાં જે જન્મ છે એ ઉચ્ચત્વ પ્રમાણાદિમાં પણ તેવો જ સંભવ છે. એમાં પણ આધ્યાત્મિક દ્રષ્ટિ કોણ લાગુ પડે છે એમ કેમ છે. કાળ પ્રમાણ આદિ પણ તે જ રીતે ઘટ્યમાન છે, જે આ ઊંડા ઉત્સર્પીને કાળ કયો, અવસરી ઉત્પીને કાળ, ઉત્સર્પીને કાળ, એમાં પણ અધ્યાત્મ દ્રષ્ટિકોણ ઘટ્યમાન છે, એટલે ઘટે છે. કેમ કે જીવોના પરિણામ સાથે એ બધો સંબંધ રાખે. નિગોદાદિ પણ તે જ રીતે ઘટ્યમાન થવા યોગ્ય છે. એ તો સૂત્રો જ આધ્યાત્મિક દ્રષ્ટિનો વિષય છે, કે જે જીવ પોતાના આત્મ સ્વરૂપની તીવ્ર વિરાધનામાં આવે છે એ જીવો નિગોદાદી અવસ્થાને પામે છે, એને તો સીધો જ આત્માના અપરાધ સાથે સંબંધ છે, એટલે એમાં પણ આધ્યાત્મિક દ્રષ્ટિકોણ લાગુ પડે છે. સિદ્ધ સ્વરૂપ પણ એ જ ભાવથી નિધિધ્યાસન થવા યોગ્ય છે અને સંપ્રાપ્ત થવા યોગ્ય જણાય છે. સિદ્ધ પદ માટે બે વાત લીધી છે, કે જે સિદ્ધ સ્વરૂપ છે આત્મા એ પણ એ જ ભાવથી એટલે આધ્યાત્મિક દ્રષ્ટિથી નિધિધ્યાસન એટલે વિશેષે પણ એને ધ્યાન દેવા યોગ્ય છે, વિશેષે કરીને ધ્યાન કરવા યોગ્ય છે, ધ્યાનનો એ વિષય છે, અને એ ધ્યાન કરીને તેની પ્રાપ્તિ સંપ્રાપ્ત થવા યોગ્ય છે, તેની પ્રાપ્તિ થવા યોગ્ય જણાય છે. લોક શબ્દનો અર્થ અને અનેકાંત શબ્દનો અર્થ પણ આધ્યાત્મિક છે. લોક પુરુષ સંસ્થાને કયો તેનો અર્થ તમે કાંઈ લ્યો એમ કરીને એક પદ રચ્યું છે એમ, એ પણ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી એ વિષયને પોતે વિચાર્યો છે. સર્વજ્ઞ શબ્દ સમજાવવો બહુ ગૂઢ છે, સર્વજ્ઞપણું સમજાવવું એ ઘણું ગૂઢ છે. માત્ર રૂઢિગતપણે લોકાલોકને જાણે તે સર્વજ્ઞ, એટલો બહુ સીધો સાદો અર્થ સામાન્ય અર્થ એનો ગ્રહણ કરવા યોગ્ય નથી. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ સર્વજ્ઞ તાને પામેલા જે આત્માઓ છે એનું સ્વરૂપ કેવું હોય એ સમજતા ઘણા ગૂઢ ભાવો સમજાયું છે, અથવા એમાં આત્મિક જ્ઞાનના સિદ્ધાંતો પણ સમજાયું છે, એમાં આત્માર્થ પણ સમજાયું છે. ધર્મકથારૂપ ચરિત્રો આધ્યાત્મિક પરિભાષાથી અલંકૃત લાગે છે. ધર્મકથારૂપ જે ચરિત્રો છે એમાં પણ આધ્યાત્મિક પરિભાષાથી એના અલંકાર કર્યા હોય એવું લાગે છે. માત્ર શબ્દાલંકાર નથી પણ અધ્યાત્મથી પણ જેમ અલંકારથી માણસ શોભે છે દાગીનાથી ઘરેણા પહેરીને, એવી જ રીતે આ ધર્મકથારૂપ ચરિત્રો છે એમના અધ્યાત્મ પરિણામોથી શોભે છે એવી કોઈ અંદરની વાતો એવી છે. ભલે બહારમાં એવું બતાવ્યું હોય કે રામચંદ્રજીએ 6 મહિના સુધી લક્ષ્મણજીના દેહને ખંભે પહેરીને ઘણી આકુલતા એમને થઈ, લક્ષ્મણજી પ્રત્યેના રાગને લીધે એવી પ્રવૃત્તિ એમને જોવામાં આવે છે. પણ એવી વિશેષતામાં પણ અધ્યાત્મ રહેલું છે કે ચારિત્રમોના એવા ઉગ્ર પરિણામોની સાથે પણ સમ્યક દર્શન અને સ્વાનુભૂતિએ મચક આપી નથી. સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન અને સ્વાનુભવની પરિણતિ આત્મામાં એટલી ધરબાઈને રહે છે એ વખતે કે ચારિત્રમૂળનો ઝંઝાવાત છે એ ઝંઝાવાતમાં એ પોતે નિર્મૂળ થયા નથી, અથવા તો એ પોતે વૃત્તિભ્રંશ રૂપે થયા નથી, વૃત્તિનો ભ્રંશ થયો નથી. એવી એમની જે શક્તિ છે, સ્વાનુભવની શક્તિ છે અને સમ્યક દર્શનની શક્તિ છે, એ વિશેષપણે જાણવા યોગ્ય છે. એટલે એ રીતે એનો અલંકાર કર્યો છે, એની શોભા બતાવી છે. એમનો અવગુણ નથી બતાવ્યો પણ એમનો ગુણ બતાવ્યો છે. સામાન્ય રીતે ધર્મકથારૂપ ચારિત્રોમાં સમ્યક દ્રષ્ટિના ચારિત્રો મુખ્યપણે બતાવવામાં આવે છે, તો ત્યાં એ બતાવવું છે કે આ પ્રકારના ચારિત્ર મૂળની સ્થિતિમાં પણ સમ્યક દર્શન છે એ ફરીને મિથ્યા દર્શન રૂપે થતું નથી, એ બદલાઈ જતું નથી, પલટાઈ જતું નથી, નાશ પામતું નથી. એવું એની શક્તિ કેટલી બધી વિશેષ છે એ બતાવવાનો ત્યાં અભિપ્રાય હોય છે. કોઈ પણ વસ્તુનો ત્યાગ ન હોય, અરે નવકાર મંત્ર બોલવાનો પણ જેને નિયમ ન હોય કે રોજ આપણે પંચ પરમેશ્વરનો નમસ્કાર મંત્ર તો એકવાર બોલવો, એટલો પણ જેને નિયમ ન લીધો હોય. તિર્યંચને ક્યાં છે તેમ છતાં પણ અનેક પદાર્થોના ગ્રહણ ત્યાગમાં ઉભેલા દેખાવા છતાં પણ કામ ક્રોધ માયા લોભ માન એ બધાના પરિણામો બરાબર દેખાવા છતાં પણ સ્વાનુભૂતિ અને સમ્યક દર્શનથી બિલકુલ ફરતા નથી, પલટતા નથી, એવો એમનો ગુણ બતાવવાનો ત્યાં અભિપ્રાય હોય છે. દોષ બતાવવાનો ત્યાં અભિપ્રાય હોતો નથી, પણ ગુણ બતાવવાનો ત્યાં અભિપ્રાય હોય છે. ત્યાં અવિરતપણું એ અવગુણ વાચક નથી પણ ખરેખર ગુણ વાચક છે કે આ બધી સ્થિતિમાં પણ મોક્ષ માર્ગથી ચ્યુત થયા વિના મોક્ષ માર્ગમાં બરાબર ચાલે છે. શું ચિન્ મૂર્તિ મનરથ પંથ માં વિદ્યારથારૂઢ ઘૂમતો નિર્જરાધિકા કુંકુંડાચાર્ય દેવે એને ચિન્ન મૂર્તિ કહ્યો છે. અવિરત સમ્યક દ્રષ્ટિને ત્યાં ચૈતન્ય મૂર્તિ કયો છે. વિદ્યારથારૂઢ સમ્યક જ્ઞાનના વિદ્યારૂપી રથને અંદર બેઠો બેઠો એ ચારે બાજુ લડે છે, ચારે બાજુ શત્રુઓ ઊભા છે, અંતર શત્રુઓ હજી ઊભા છે અને બાહ્ય શત્રુઓ પણ ઊભા છે, તો પણ એ જરા પણ ડગતો નથી, સરવાળે વિજય પામે છે અને નિર્જરા કરે છે એમ કરીને એ વાતને ઉપસાવી છે. ત્યાં અધ્યાત્મ છે જ ચારે યુગમાં, ધર્મકથારૂપ અધ્યાત્મ એ ચારે અનુયોગનો પ્રાણ છે ખરેખર. તો જો એમાંથી અધ્યાત્મ ન સમજવામાં આવે અથવા અધ્યાત્મ દ્રષ્ટિવિહીન એનું વાંચન કે અવલોકન કે જાણવું ખસતો કરવામાં આવે તો એ પ્રાણ વગરના મળદાને ચૂંથવા જેવું છે, બીજું કાંઈ નથી. મળદું છે પછી તો ખોખું છે એ તો. અધ્યાત્મ તો ચારે અનુયોગનો પ્રાણ છે.
એક
બે સરખું જ છે, દુકાનના ચોપડા ઉથલાવવા કે સ્વાધ્યાય મંદિરમાં બેસીને ધર્મના ચોપડા ઉથલાવવા, એ બેમાં કાંઈ ફેર નથી જો અધ્યાત્મ દ્રષ્ટિકોણ હાથમાં ન આવ્યો તો. નરસિંહ મહેતા યુગનું તો ગાયું છે, ત્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં, ત્યાં લગી સાધના સર્વ છે. પણ આટલું બધું તો કર્યું, શાસ્ત્રો વાંચ્યા, દાન દીધા, વ્રત પાળ્યા, તો કે એ બધા પ્રપંચ પેટ ભર વાટણા. શું કહ્યું? એ બધા પ્રપંચ પેટ ભરવા, પણ એમ કેમ લીધું? બહુ માર્મિક વાત લખી છે કે એવો બધો દેખાવ કરીને બીજા ધાર્મિક વૃત્તિવાળા જીવો એને અનુકૂળ થઈને એની અનુકૂળતાઓ સાચવે, એનો હાર લાવી દે, એને પાણી લાવી દે, એને બીજું કરી દે, એને ત્રીજું કરી દે, એને બધી અનુકૂળતાઓ કરે, એને પણ ખબર છે કે હું આટલા ધાર્મિક દેખાવમાં છું એટલે લોકો મને આ પ્રમાણે કરે છે. અંદરમાં આત્મતત્વને જેને જાણ્યો નથી, ચીન્યો નથી એટલે ચેત્યા નથી, અનુભવ્યો નથી, ચીન્યો એટલે અનુભવ્યો, જેને આત્માને અનુભવ્યો નથી એ બધા પ્રપંચ છે, પેટ ભરવાના એકલા પ્રપંચ છે. તું મારને દીધું છે એવું, એટલે માર્ગાનુસારી થયા છે, એમને એમ નથી કહ્યા, માર્ગાનુસારી થયા છે. અંદરથી કાઢેલી વાત છે, કોઈની કીધેલી વાત નથી, ઉછીની લીધેલી વાત નથી, પણ અંદરથી કાઢેલી વાત છે, એટલે બહુ સમીપ છે માર્ગની એમ કહે. અમદાવાદમાં દીક્ષા લેતા તો છોડવાનું જ હોય ને, મારું જાણીને છોડ્યું કે મારું નથી એમ જાણીને છોડ્યું, એટલો જ સવાલ છે. શું છોડ્યું ખરું, પણ શું જાણીને છોડ્યું? કે આટલું મારું હતું એ મેં છોડ્યું, તો કે હજી નથી છોડ્યું, હજી છોડ્યું નથી, પણ છોડવાનું અહમ પણ હું ગ્રહણ કર્યું છે એવું છે. અને આ જીવે અનંત વારે બધું કર્યું છે, પોતે પણ અનંત વારે બધું કર્યું છે, કરી શીખ્યો છે, સાચે રસ્તે કોઈ દી આવ્યો નથી. આ બધી ગરબડ છે. એ તો કહ્યું નરસિંહ મહેતા કે દાન દીધા, શું થયું? દાન દીધા થકી બધા ઘણા બદલી, ઘણા બોલી લીધા છે એમણે તો. જપ કર્યા, માળા કરી, તપ કર્યા, વ્રત કર્યા, લીંગા નાયો, એમનામાં પછી બધું જે સંપ્રદાયમાં હોય પ્રમાણે એ પણ બધા બોલાવી જાય ને. નિગોદની અવસ્થા ઘટે છે એમ કે છે. કેવી રીતે ઘટે છે? જો આ જીવ આત્માની વિરાધના કરે, એટલે અધ્યાત્મ દ્રષ્ટિનો વિષય થયો, આરાધના વિરાધના એ બધા આધ્યાત્મિક દ્રષ્ટિના વિષય થયા. જો જીવ આત્માની વિરાધના કરે તો નિગોદમાં ચાલ્યો જાય, એ વાત બરાબર આધ્યાત્મિક દ્રષ્ટિએ સિદ્ધ થાય છે, ઘટે છે, ઘટ્યમાન એટલે ઘટે છે એમ લાગે છે. તકલીફ છે, કરે છે વિરાધના ને માને છે આરાધના, આવી બધી ગડબડ મૂર્તિ છે. જગતમાં ચારે કોર અંધકાર વ્યાપેલો છે, ત્યાં કોઈ જીવ મોક્ષ માર્ગી એકાદો કોઈ જીવ હોય ત્યાં એ પ્રકાશનું નાનું કિરણ છે, બાકી ચારે કોર અંધકાર વ્યાપેલો છે. એ પ્રકાશને ખોજવા નીકળે સુધી કામ આવે, ગોતવા નીકળે સુધી. જંબુદ્વીપ આદિનું વર્ણન પણ અધ્યાત્મ પરિભાષાથી નિરૂપિત કર્યું લાગે છે, જ્યારે લોકનું નિરૂપણ પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી સિદ્ધ થાય છે ત્યારે જંબુદ્વીપ એટલે આ મનુષ્ય ક્ષેત્ર જેની અંદર છે એ પણ અધ્યાત્મ પરિભાષાથી નિરૂપિત થયું લાગે છે, એમાં પણ ઘણો અધ્યાત્મિક દ્રષ્ટિકોણ સમજાય છે. એટલે શું છે કે કર્મના ફળ છે એ અધ્યાત્મ દ્રષ્ટિકોણથી બધા ઉપજેલા છે. જેને જેવા પરિણામ કર્યા એવા એવા એના ભોગ્ય સ્થાનો ત્રણેય લોકની અંદર છે, એ બધા આધ્યાત્મિક દ્રષ્ટિથી બરાબર સિદ્ધ થાય છે. અતિન્દ્રિય જ્ઞાનના ભગવાનજીને બે ભેદ પાડ્યા છે. જેને અતિન્દ્રિય અથવા પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે એ બે ભેદે કયા છે? દેશ પ્રત્યક્ષ. દેશ પ્રત્યક્ષમાં તે બે ભેદે અવધિ અને મનાપર્ય અને કેવળ જ્ઞાન, એક દેશ પ્રત્યક્ષ અને એક સર્વ પ્રત્યક્ષ, એવા બે ભેદ છે અતિન્દ્રિય જ્ઞાનના. દેશ પ્રત્યક્ષમાં પણ બે ભેદ છે, અવધિ અને મનાપર્ય. ઈચ્છિતપણે અવલોકન કરતો આત્મા ઇન્દ્રિયના અવલંબન વગર અમુક મર્યાદા જાણે તે અવધિ. ઈચ્છિતપણે અવલોકન કરતો આત્મા ઇન્દ્રિયના અવલંબન વગર અમુક મર્યાદા ક્ષેત્રની અને કાળની અમુક મર્યાદાને જાણી લે એને અવધિ કહે છે. અવધિનો બીજો અર્થ જ મર્યાદા થાય છે. કેટલી અવધિ એ ભાઈ તમારે આ પ્રસંગ આવે છે? તો કે હજી 10 દાડાની અવધિ છે. અવધિ એટલે મર્યાદા, એ કાળની અને ક્ષેત્રની. દૂર કાળવર્તી અને દૂર ક્ષેત્રવર્તી પદાર્થોને ઇન્દ્રિયના અવલંબન વગર સીધું જે જ્ઞાન જાણે તેને અવધિ જ્ઞાન કહેવામાં આવે છે. અનિચ્છિત છતાં માનસિક વિશુદ્ધિના બળ વડે જાણે તે મનોપર્યવ જ્ઞાન છે. મનોપર્યવ જ્ઞાન મુનિ દશામાં પ્રગટે છે અને તેમાં બીજાના મનના જાણવાની ઈચ્છા વગર જણાઈ જાય છે એમ કહે છે. મુનિરાજ કોઈના મનના પરિણામ જાણવા માટે ઉપયોગ ચાઈને મૂકતા નથી કે લાવાના મનમાં શું વિચાર ચાલી રહ્યો છે જાણું, પણ સહેજે સહેજે અનિચ્છાએ પણ બીજાના મનના પરિણામ જણાઈ જાય છે અને કોઈ પણ જાતના ઇન્દ્રિયના અવલંબન વિના તે દશાની પવિત્રતા વિશુદ્ધિ એટલે પવિત્રતાના બળ વડે જ્ઞાન નિર્મળ થયેલું છે, મળ વિનાનું થયું છે, એને મનોપર્યવ જ્ઞાન કહેવામાં આવે છે. માનસિક વિશુદ્ધિના બળ વડે મનથી મનને જાણે છે એમ કહેવું છે. ત્યાં જાણવામાં પણ એમ કેમ ઉપયોગ છે એને ભાવ મન લીધો છે. આમ બીજા આમ અન્યને જાણે છે ને, અન્યને જાણે છે એટલે માનસિક વિશુદ્ધિના બળ વડે એટલે એટલો ઉપયોગ નિર્મળ થયો છે એમ લેવું. માનસિક વિશુદ્ધિમાં ઉપયોગ ખાલી નિર્મળ થયો છે એટલી વાત લેવી. આમ તો અતિન્દ્રિય જ્ઞાન છે, આંશિક દેશ પ્રત્યક્ષ છે. સર્વથા મનનું અવલંબન નથી ને સર્વથા મનનું અવલંબન છે એમ નથી, દેશ પ્રત્યક્ષ છે. શ્રીજીને કહેલા ભાવો અધ્યાત્મ પરિભાષામય હોવાથી સામાન્ય વિશેષ ચૈતન્ય આત્મદ્રષ્ટિમાં પરિનિષ્ઠિત શુદ્ધ કેવળ જ્ઞાન છે. જો આ કેવળ જ્ઞાનની પરિભાષા કરીએ અમે સાવ જુદી જ રીતે, સામાન્ય વિશેષ ચૈતન્ય આત્મદ્રષ્ટિમાં પરિનિષ્ઠિત શુદ્ધ કેવળ જ્ઞાન. નિષ્ઠા એટલે એકાગ્ર થવું, નિશ્ચિત થવું એટલે એકાગ્ર થવું, સ્થિત થઈ જવું, એને પરિ સારી રીતે સ્થિત થઈ જવું એને પરિનિષ્ઠિત કહે છે. સામાન્ય વિશેષ એવું જે ચૈતન્ય છે એટલે આખું ચૈતન્ય છે એમાં એકાકાર થઈ જવું સામાન્ય વિશેષ બંને રૂપમાં, એટલે દર્શનથી જ્ઞાનથી સામાન્યથી વિશેષથી બધી રીતે આત્મદ્રષ્ટિએ સ્થિર થઈ જવું એને શુદ્ધ કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. એક કેવળ જ્ઞાન છે તે સર્વથા શુદ્ધ છે, ત્યાં કોઈ પણ પ્રકારની અશુદ્ધતા નથી. શ્લોકાલોકને જાણવું એવી લગભગ પરિભાષા નથી કરતા. કેવળ સ્વભાવ પરિણામે જ્ઞાન છે. શ્રીજીને કહેલા ભાવો અધ્યાત્મ પરિભાષામય હોવાથી સમજાવવા કઠણ છે. અધ્યાત્મ પરિભાષાથી સામાન્ય રીતે જીવ અજાણ્યો હોવાથી એ બધી વાતો સમજાવવી કઠણ છે, અને તેના માટે પરમ પુરુષ સદગુરુનો યોગ પ્રાપ્ત સંપ્રાપ્ત થવો જોઈએ. જે અધ્યાત્મ દ્રષ્ટિના જાણકાર છે એવા જે પરમ પુરુષ, એટલે પોતાને તારવામાં જે નિમિત્ત પડે તે પરમ પુરુષ છે એમ કહેવાનું છે. એને પરમ પુરુષ અહીંયા કયા છે, આત્મસિદ્ધિમાં ગાયું છે, પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ. એક આત્માને સુખધામ કયો છે અને એક શ્રી ગુરુને સુખધામ કયા છે, બે જગ્યાએ એમને સુખધામ શબ્દનો સુખધામ અનંત સુસંત કહી, એમાં એ પોતાનું સુખધામની વાત છે. કે આત્મા જે સુખ પણ સુખધામ કહેવામાં આવે છે. સદગુરુ મળ્યા કે સર્વસ્વ મળી ગયું, એવી રીતે એવા કોઈ પરમ પુરુષનો યોગ સંપ્રાપ્ત થવો જોઈએ. તો આ બધી વાતો અધ્યાત્મ દ્રષ્ટિથી સમજવામાં આવે, નહીતર અધ્યાત્મ દ્રષ્ટિથી ન સમજવામાં આવે. જાણકારી થઈ જાય કે લોક સંસ્થાન છે, એમાં ત્રણ લોક છે, સોળ સ્વર્ગ છે, પાંચ અનુત્તર વિમાન છે, ફલાણું છે, ફલાણું છે, સાત નરકના પાછળા આવી રીતે છે. પછી મનુષ્ય લોકમાં જંબુદ્વીપ ને આ બધા સમુદ્ર, દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર થઈને બંગડીના આકારે અસંખ્ય છે, અસંખ્ય યોજન પ્રમાણ છે. જાણવા મળી જાય બધા, ઘડિયા ગોખાઈ જાય, અધ્યાત્મ દ્રષ્ટિ હાથમાં આવે, થોકડાના થોકડા ગોખી નાખે. અધ્યાત્મ દ્રષ્ટિથી કાંઈ સમજણ ન હોય એ રીતે એમાં અધ્યાત્મ એ રીતે છે કે લોકનો આકાર પણ પુરુષાકારે છે. આત્મા અત્યારે મનુષ્ય પણ પુરુષાકારે છે. લોકાગ્રહ જવું હોય તો આ મનુષ્ય ભવ જ એને મનુષ્યનો જે પુરુષ રૂપ ભાવ છે એ એક જ એને લોકાગ્રહ જવા માટે સાધન છે. આમ કેટલું ઘટાવે છે એ તો ગૂઢ દ્રષ્ટિથી બહુ ઘટાવે છે. એટલે તો ઘણી વાત કે લોક પુરુષ સ્થાને ગયો તેનો અર્થ તમે કાંઈ લ્યો એનો કાંઈ અર્થ સમજાય છે તમને, કે શા માટે આ લોક પુરુષાકારે છે? પુરુષ છે એ લોકની પાર થઈ જાય છે, ત્યારે પોતાના સ્વરૂપમાં નિમગ્ન થાય તો પાર થઈ જાય છે. એ સંસ્થાનની અંદર જે કાંઈ જેટલા કોઈ સ્થાનો છે એ જીવના પરિણામોના ભોગ્ય સ્થાનો છે. જે જેવા 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 પરિણામ જીવે કર્યા છે એને ભોગવવા માટેના એ સ્થાનો છે. તો એ કેટલા કેટલા પ્રકારના અપરાધો છે એ બધા અધ્યાત્મ સ્થાનો ત્યાંથી સમજાય છે. એને અધ્યાત્મ સ્થાનો કહેવાય. ચૌદે ગુણ સ્થાન છે એ અધ્યાત્મ સ્થાનો લીધા છે. એ બધો પ્રકાર એના ભેદ પ્રભેદની અંદર અનેક રીતે જે જ્ઞાની પુરુષ છે એ અનેક રીતે ઘટાવીને સમજાવે છે કે આમાં અધ્યાત્મ દ્રષ્ટિ છે. ઘણી વાતો શાસ્ત્રમાંથી ખોલીને મૂકી, સામાન્ય માણસ એવી વાતો ન સમજી શકે એવી વાતો અધ્યાત્મની ખોલીને મૂકી. કેટલીક તો એવી વાતો મૂકી છે કે જે માત્ર જ્ઞાનીઓના હૃદયની ટોપ સિક્રેટ કહેવાય, એટલે કે છેલ્લી હદનું જે રહસ્ય છે, જ્ઞાનીઓના હૃદયમાં રહેલું છેલ્લી હદનું જે રહસ્ય છે, ટોપ સિક્રેટ નો અર્થ છેલ્લી હદનું રહસ્ય, એને પણ ખોલીને મૂકી દીધું છે. શ્રીજીને કહેલા બધા ભાવો અધ્યાત્મ પરિભાષામય છે, તેથી સામાન્ય જીવોને સમજવા કઠણ છે, પણ જો કોઈ પરમ પુરુષનો યોગ સંપ્રાપ્ત થાય તો એને એ બધું અધ્યાત્મ દ્રષ્ટિએ સમજાય છે. જીન પરિભાષા, વિચાર યથા અવકાશ અનુસાર વિશેષ નિધિધ્યાસન કરવા યોગ્ય છે. જીનેન્દ્રની જે પરિભાષા છે એને યથા અવકાશ અનુસાર એનો વિચાર કરવો, વિચાર કરીને એના ઊંડાણમાં, વિશેષપણે એના ઊંડાણમાં જવું, એને નિધિધ્યાસન કરવું એમ કહેવામાં આવે છે. એ વિષયના ઊંડાણમાં જવું, ઉપર છલનું વાંચી જવું એમ નહીં, પણ એના ઊંડાણમાં જવું એમ. જેમ કે ચક્રવર્તીનું સ્વરૂપ લીધું ને, બીજો બોલ લઈએ, ચક્રવર્તી આદિનું સ્વરૂપ પણ અધ્યાત્મ દ્રષ્ટિથી સમજાય તેવું છે. તો એમાં કેટલો ચઢ ઉતર છે, એક જ મોક્ષગામી આત્માને એના પરિણામમાં ચઢાવ ઉતાર કેટલો થાય છે, કે મુનિ દશામાં આવ્યા વિના તો ચક્રવર્તીના પુંજ બંધાય નહીં, અને મુનિ દશામાં આવીને પણ જે નિદાન બંધ કરે, ક્યાં મુનિ દશામાં આત્માનંદ અને ક્યાં પુણ્યના સુખનો નિદાન બંધ, કે આટલો આટલો વૈભવ હોય તો મને ઘણું સુખ, ત્યાંથી ક્યાં વાત છે, ત્યાંથી નીચે ઉતરી જાય છે, મુનિ દશાથી નીચે ઉતરી જાય છે. મુનિ દશા સુધી ઊંચે ચડે, પાછા નીચે ઉતરે, અલ્પકાળમાં મોક્ષગામી હોવાથી ઉત્કૃષ્ટ વૈભવ વિલાસમાં આળોટે, ઉત્કૃષ્ટ વૈભવ વિલાસમાં આળોટ્યા પછી પણ જો મિથ્યા દ્રષ્ટિપણામાં રહે તો સાતમી નારકી સુધી જાય ને પછી મોક્ષે જાય, અને નહીતર જો સમ્યક દ્રષ્ટિપણે આરાધે તો વળી દેવલોકમાં જઈને પાછા મોક્ષ જાય. એક જ જીવના વિકારી પરિણામ અને અવિકારી પરિણામમાં કેવી કેવી શક્તિ રહેલી છે, એના ફળ કેવા કેવા છે, એ આધ્યાત્મિક દ્રષ્ટિથી એને સમજીએ તો એ સમજાય એવું છે. આધ્યાત્મિક દ્રષ્ટિથી એ બધો સમજાય એવું છે એમ કે, અને એ આધ્યાત્મિક દ્રષ્ટિનો સરવાળો અથવા તાત્પર્ય એ આવે છે કે સરવાળે એ બધા પરિણામો ઉપરથી દ્રષ્ટિ છોડીને એક પોતાના અધ્યાત્મ તત્વ એવા આત્મા ઉપર દ્રષ્ટિ સ્થિર કરવા જેવી. આ બધા પરિણામના ચડાવ ઉતાર છે એ બધા અનિત્ય અને ક્ષણવર્તી છે, અનંત કાળમાં એનો કાળ હિસાબે તો કાંઈ એક ટકો પણ કોઈ ટકાવારીમાં પણ આવે એવું નથી, કોઈ કિંમત નથી, એનું કોઈ મૂલ્ય નથી, એને નિર્મૂલ્ય ગણીને પોતાના અધ્યાત્મ તત્વનું મૂલ્યાંકન કરવા જેવું છે, કે જેનો આશ્રય પામતા, જેના શરણે જતા પરિણામમાં શાશ્વત સુખની પરિસ્થિતિ ઊભી થાય છે, એ અધ્યાત્મ દ્રષ્ટિથી બધું મૂલવવું જોઈએ. તો એમાં સારપણું શું અને અસારપણું શું એ બધું નીકળે છે એમાંથી અધ્યાત્મ દ્રષ્ટિએ. દ્રષ્ટિ મિથ્યા હોય છે, જો દ્રષ્ટિ મિથ્યા હોય તો એ જે ભોગ ભોગના પરિણામ છે એમાં એટલો તીવ્ર રસ પડે અને તીવ્ર અનુબંધ થાય કે જાય ઠેઠ સાતમી નારકી સીધો હાથ. અને જો સમ્યક દ્રષ્ટિ હોય તો ભિન્ન પડી જાય. ના, પોતાના પરિણામની વાત છે. કર્મ તો ગમે તે હોય, કર્મને અનુસરે છે તે અજ્ઞાની છે. કર્મ અને નો કર્મ રૂપ સંયોગ, કર્મનો અંદરમાં ઉદય, પૂર્વકર્મનો અને બારમાં સંયોગો જે તે પ્રકારે છે એને અનુસરે તે અજ્ઞાની, અને એને નહીં અનુસરતો માત્ર જ્ઞાતા રહે તે જ્ઞાની. બસ સીધો પ્રશ્ન ઉઠાવવામાં આવે કે જ્ઞાની કોણ કે જે કર્મ અને નો કર્મને માત્ર જાણે તે જ્ઞાની. માત્ર ન જાણે એ શું કરે કે આ કર્મનો ઉદય મારો, આ સંયોગો મારા, મારા સંયોગોમાં હું અટવાઈ ગયો, મારા સંયોગોમાં હું ઘેરાઈ ગયો, મારા સંયોગોમાં હું ડૂબી ગયો, એ અજ્ઞાની. એનાથી ભિન્ન પડીને માત્ર જ્ઞાતા રહે તે જ્ઞાની. આમાં સમયસારમાં ગાથા છે કે જ્ઞાનીને ઓળખવા કઈ રીતે, સીધું એમ લીધું છે. પ્રશ્ન એવો ઉઠાયો છે કે જ્ઞાનીને ઓળખવા કઈ રીતે, કે પરિણામ જે કર્મ અને નો કર્મનું પરિણામ જે નવ કરે પણ માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય, આવો પ્રશ્ન ઉઠાયો છે. જ્ઞાનીને ઓળખવાની આપણે બહુ ચર્ચા ચાલી હતી. આ સમયસારનું સૂત્ર મળે છે એ વિષય ઉપર, સીધું આચાર્ય દેવનું સૂત્ર મળે છે આમાં. કથમ આત્મા જ્ઞાની ભૂતો લક્ષ્યત ઇતિ ચેત, લક્ષ્યત એટલે લક્ષ્યમાં આવે ઓળખાય. આત્મા જ્ઞાની થયો છે એ કેમ ઓળખાય એમ કે છે, તો કે કમ્મસય પરિણામમ નો કમ્મસય તહેવ પરિણામમ, કર્મના પરિણામ અને નો કર્મના પરિણામ. ન કરી એ એમ માદા, જે આત્મા તે કરતો નથી એટલે અપ્રયત્ન દશામાં વર્તે છે, પ્રયત્ન દશામાં ના વર્તે. કર્મનો ઉદય આવે ને સંયોગ અવળા હવળા થાય, જે પ્રયત્ન દશામાં ન વર્તે અપ્રયત્ન દશામાં વર્તે એવું જાણાતી, અને માત્ર જે જ્ઞાતા રહે સ્વભવતી જ્ઞાની, તેને જ જ્ઞાની સમજવો, એ જ જ્ઞાની છે. આ સૂત્ર ઉતરાય તો સ્વભવદી નાની, ન કરી એમ માદા, જો જાણદી સ્વભવદી નાની, તે જ જ્ઞાની છે. હા, 19મી અજ્ઞાની છે આનાથી વિપરીત છે સિદ્ધિ. તે અજ્ઞાનીની પરિભા વ્યાખ્યા શું, કે કર્મ અને નો કર્મના પરિણામની અંદર એ પરિણમી જાય છે. નો કર્મે કર્મે હું, હુંમાં વળી કર્મને નો કર્મ, મારામાં મારો ઉદય આવ્યો, મને ઉદયમાં આવ્યો, મારામાં ઉદય આવ્યો અને હું એમાં સહેલો ગયો, એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. સામે સામે બે ગાથા, અમુક ગાથાઓ એવું છે સીધે સીધે જ પ્રશ્નનો જવાબ મળે એવું. વ્યાપતો નથી માટે કરતો નથી, વ્યાપી શકતો નથી માટે કરી શકતો નથી, અને તેથી માત્ર એ પરિણામના જ્ઞાનને પોતે તો પોતાના પરિણામ રૂપી જ્ઞાન કર્મને કરતો થતો પોતાના આત્માને જાણે છે, અને તે આત્મા અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો થતો જ્ઞાની છે. એ ટીકાની અંદર સ્પષ્ટીકરણ વૈરાગ્ય ન આવ્યો, કેમ વિરક્ત પણ હું તો આવ્યો, કરવાનો ન કરવાનો રસ ઉડી ગયો, અપ્રયત્ન દશા થઈ ગઈ, તે જ વિરક્તિ છે. કાંઈ પણ સંયોગોમાં કે કર્મના ઉદયમાં ફેરફાર ન કરવો, માત્ર સમ્યક પ્રકારે એને વેદવું, ઉદયને સમ્યક પ્રકારે વેદવો, તે સનાતન આચરણ જ્ઞાનીનો છે. 408 પત્ર ઉદયના ક્રમમાં કોઈ ફેરફાર કરવો નથી, માત્ર એના સમ્યક ભાવે જાતા જ્ઞાતા દ્રષ્ટા રહેવું, એ જ્ઞાનીનું સનાતન આચરણ છે. ત્રણેય કાળના જ્ઞાનીઓ જ્ઞાતા ભાવે રહ્યા છે, જ્ઞાતા ભાવે રહેવાનો પ્રયત્ન કરવો તે મુમુક્ષુતા છે, અને જ્ઞાતા ભાવે સ્થિર રહેવું તે જ્ઞાન દશા છે, એ પ્રયત્ન દશા છે, પૂર્વ પર્યાય છે. સન્મુખ વૃત્તિ કરીને, અને કેવી રીતે આત્મવૃત્તિ સન્મુખ વૃત્તિ કરવી, ખંડ ખંડ ન પડે એ રીતે, તૂટકતા ન આવે એ રીતે, એક ધારાએ પોતાના આત્માની સન્મુખ વૃત્તિ લઈ લઈને મૂળ માર્ગને સાંભળો, મૂળ માર્ગને સમજો. ક્યાંય પરિણામ ક્યાંય ના ક્યાંય ફરતા હોય તો આ માર્ગ સમજાય એવો જીન માર્ગ કહો, જીનનો માર્ગ કહો કે અધ્યાત્મ માર્ગ કહો, આત્માનો અધ્યાત્મ માર્ગ કહો, એ અખંડ વૃત્તિએ સમજવા યોગ્ય છે. વૃત્તિને અખંડ કરીને એ લક્ષમાં લેવા યોગ્ય છે. ઇધર ઉધર પરિણામ દોડતા હોય એને આ વાત સમજાય એવું, માર્ગની વાત એને સમજાય એવું નથી. ભલી કેટલાક તો લાગી જાય છે એમ કે આ માર્ગ આમ છે આમ છે આમ છે, ને ખૂબ આમાં રીચા વિચારીએ છે, તો કે નોય પૂજાદીની જો કામના રે, નોય વાલું અંતર ભવ દુઃખ. એટલે કે એ માર્ગમાં પ્રવૃત્તિને પણ કાંઈ માન પૂજા કીર્તિ એનો અંદરમાં સ્થૂળપણે કે સૂક્ષ્મપણે ઊંડે ઊંડે પણ એનો જો લોભ હોય, એની વાંછા હોય, એની મનસા હોય, તો પણ આ માર્ગ સમજાશે નહીં. પૂજાદીની કામનાવાળાને આ માર્ગ નહીં સમજાય, પૂજાવા માટે આ માર્ગને એની અંદર જાણપણું કરવા જાય, અથવા જાણપણું કરી લઈએ અને એ જાણપણું કરીને પૂજાવાની ભાવના કે આશય હોય, તો પણ એને આ માર્ગ સમજાવવાનો નથી. પહેલી વાત એ છે કે મનુષ્યપણામાં સૌથી માનની વાત કઠણ છે, માનની વાત મટાડવી એ કઠણ છે. ઘડી ઘડીમાં જીવને માન આડું આવે છે, માન ન સમજાય પણ અપમાન સમજાઈ જાય છે ને, અપમાનનો અણગમો એ માનનો ગમો છે, આમ ન સમજાય. આપણે ક્યાં માન છે એવું, પણ અપમાન જે કરે ત્યારે ખબર પડે, નિંદા કરે અપમાન કરે ત્યારે એને એકદમ અણગમો આવી જાય. અરે અરે આવું કહ્યું, એ માનની કામનાને બતાવે છે, એ માનની ઈચ્છાને બતાવે છે. હા તો પછી માનમાં ગમો થઈ જ જાય ને, પછી માનમાં ગમો નહીં થાય કેવી રીતે બનશે? એ તો એક સિક્કાની બે બાજુ જેવું છે. આમ માન ન સમજાતું હોય એને અપમાન વિચારવું જોવું કે આવું અપમાન કરે તો, આવું અપમાન કરે તો, આવી નિંદા કરે તો, આવો અવર્ણવાદ કરે તો, આવું ખરાબ બોલે તો પોતાના માટે શું થાય, કેવું લાગે અંદરમાં. જો માનની કામના હોય તો એને અંગમાં આવ્યા વિના એટલે પૂજાદીની કામના ન હોય, અંદરમાં ભવ દુઃખ વાલું ન કર્યું હોય, એટલે કે ભવ દુઃખ મટાડવા માટે તૈયાર થયો હોય, કોઈ પણ રીતે હવે પરિભ્રમણથી છૂટવું જ છે, હવે આ આત્માને પરિભ્રમણ ન જોઈએ તે ન જોઈએ, એવી તીખી દશા આવવી જોઈએ, ભવભ્રમણથી છૂટવાની તીખી દશા આવવી જોઈએ. અથવા તો ભવ ભ્રમણના દુઃખની વેદનામાંથી છૂટવાની દશા આવવી જોઈએ. જેમ વેદનામાંથી માણસને છૂટવાનું મન થાય ને, કે અરે રે આ વેદના હવે સહન થતી નથી, હવે તો આ વેદના મટે તો સારું. વેદનાને મટાડવા તો માણસ આપઘાત કરવા સુધી, મૃત્યુ સુધી પહોંચવા તૈયાર થાય છે ને. તો અહીંયા એવી વેદનામાંથી જન્મ મરણ મટાડવાની ભાવના ઉત્પન્ન થાય તો મૂળ માર્ગ સાંભળો, તો મૂળ માર્ગ સાંભળો, નહીતર મૂળ માર્ગ સાંભળી શકાય એવું, સમજી શકાય એવું નથી. આ સીધી વાત છે. વળી કરી જોજો વચનની તુલના, જે કાંઈ વચન આવે એને એમને એમ અંધશ્રદ્ધાથી ઓગ સંજ્ઞાએ હા પાડશો નહીં એમ કે છે. જીન વચનની તુલના કરજો, તોડજો, કોઈ પણ સામે વાત આવે તો એની તુલના કરજો. તુલનાત્મક દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરજો, તુલનાત્મક દ્રષ્ટિ વિના એમને એમ એ વાતનું મૂલ્ય તમને સમજાશે નહીં. કેમ કે અન્ય મતોમાં પણ ઘણી વાતો એવી કરી છે, અધ્યાત્મની વાતો કરી છે, ન્યાયની વાતો કરી છે, અનેક જાતની વાતો કરી છે, એની સાથે આ જીન વચનને તમે તોડી જોજો. કોની વાત વધારે આત્મહિતકારક છે એ દૃષ્ટિકોણ અપનાવીને તમે તુલના કરજો, તોડી દેજો, તો તમને સમજાશે કે આ વાત કોઈ જુદા માર્ગની છે, મૂળ માર્ગ કોઈ જુદો છે. કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીન સિદ્ધાંત, એ જીન સિદ્ધાંતને એ રીતે શોધ કરજો, ખોજ કરજો. એમને એમ જીન સિદ્ધાંતને સ્વીકારવાનો કાંઈ અર્થ નથી. અમે જૈન છીએ માટે અમારા જીનેશ્વર દેવે આ વાત કરી છે, માટે અમારા જીનેશ્વરે જે કહ્યું હોય તે બધું સાચું જ હોય, એમાં કાંઈ પછી શંકા કરવાનો પ્રશ્ન રહેતો નથી. એમ નહીં, શોધી જોજો, એની શોધ કરજો. સત્ય અસત્યને કસોટીએ ચડાવવું એનું નામ શોધ છે. આ સોનું શોધે છે કે નહીં, શુદ્ધ કરવું એવી રીતે. કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીન સિદ્ધાંત, માત્ર કહેવું પરમાર્થ હેતુ રે, હેતુથી રે, કોઈ માં પામે મુમુક્ષુ વાત. અમે તો અહીંયા જે વાત કહેવાના છીએ એટલી આત્મકલ્યાણના હેતુથી કહેવા માંગીએ છીએ, બીજો કોઈ અમારે હેતુ નથી. આત્મકલ્યાણ સિવાય બીજો આશય નથી, બીજો હેતુ નથી. કોઈ મુમુક્ષુ જીવ એટલે મોક્ષમાં મોક્ષની જેને ભાવના હશે, જુઓ શું કીધું, પરિપૂર્ણ શુદ્ધિની જેને ભાવના હશે એવો કોઈ મુમુક્ષુ આ વાત પામશે, પ્રાપ્ત કરશે, એને આ વાત બરાબર લક્ષમાં આવશે. બાકી ઉપર ઉપરથી ચાલનારાને આ વાત સમજાશે એમ કહેવું છે. મુમુક્ષુ હશે મુમુક્ષુ એટલે નામધારી મુમુક્ષુ નહીં, પણ ખરેખર જેને મોક્ષની ભાવના થઈ છે, પૂર્ણ શુદ્ધિની ભાવના થઈ છે, એ જ આ વાત મૂળ માર્ગની સમજશે. બાકી અમારા હેતુને કોઈ સમજી શકશે? આત્મકલ્યાણ શું ચીજ છે? એકે એક વાતમાં આત્મકલ્યાણનો દ્રષ્ટિકોણ શું છે? સીધો કે આડકતરો પણ માત્ર આત્મકલ્યાણનો જ દ્રષ્ટિકોણ છે, એ વાત તો કોઈ મુમુક્ષુ હશે. બાકી પામ છે જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતારે એકપણે અને અવિરુદ્ધ જીન માર્ગ તે પરમાર્થથી રે એમ કહ્યું સિદ્ધાંતે બુદ્ધ. આ ત્રીજી કડીમાં એમણે મોક્ષ માર્ગનું સિદ્ધાંતિક સ્વરૂપનું નિરૂપણ કર્યું છે, પ્રતિપાદન કર્યું છે. આજે કે આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન એટલે આત્માની શ્રદ્ધા અને આત્મરમણતા રૂપ શુદ્ધ વિતરાગી પરિણામ રૂપ ચારિત્ર, એ ત્રણેય એકપણે એટલે એક સાથે એક કાળે એક જ શુદ્ધાત્માને અનુસરીને એક ભાવે ઉત્પન્ન થયેલા, એકબીજાથી વિરુદ્ધ પામતા નથી. શ્રદ્ધા અને જ્ઞાનનો વિષય વિરોધમાં જાતો નથી. જે શ્રદ્ધા શુદ્ધાત્માને અનુસરે છે, જ્ઞાન એ જ શુદ્ધાત્મામાં ઉપયોગને દોરી જાય છે, એ શુદ્ધાત્મામાં રમણતા કરીને ચારિત્રની ઉત્પત્તિ થાય છે. ત્રણેય અવિરુદ્ધપણે પ્રવર્તે છે, વિરોધાભાસીપણે પ્રવર્તતા નથી. એને જીન માર્ગ કહે છે, એને નિજ માર્ગ કહો કે જીન માર્ગ કહો, પરમાર્થથી એટલે વાસ્તવિકપણે સાચો સત્ય નિશ્ચય જીન માર્ગ આ છે એમ સિદ્ધાંતમાં જ્ઞાની પુરુષોએ કહ્યું છે. બુદ્ધ એટલે જ્ઞાની પુરુષો. સૂત્ર સિદ્ધાંતની અંદર, શાસ્ત્ર સિદ્ધાંતની અંદર જ્ઞાની પુરુષોએ આ રીતે મોક્ષ માર્ગનું પ્રતિપાદન કર્યું છે. એમને આ એક ત્રીજી કડીની અંદર ધર્મનું કહો, જીન માર્ગનું કહો, નિશ્ચય માર્ગનું, મૂળ માર્ગનું પ્રતિપાદન આ જગ્યાએ કર્યું છે. પછીની કડીઓમાં એમને એ જ્ઞાન કોને કહેવું, દર્શન કોને કહેવું, ચારિત્ર કોને કહેવું, એ બધી વાત વિસ્તારથી કરી છે.
દેવાદિદેવ શ્રીમંદર ભગવાન.